તારીખ 7/1/1999 શ્રી સમયસર ગાથા 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 322
જીવધિકાર 31મી ગાથાની ટીકા ગાથાનો વિષય છે તીર્થંકર ભગવાનને નિશ્ચય સ્તુતિ કહે છે, એટલે કે તીર્થંકર ભગવાનને લક્ષમાં રાખીને તો પણ એ વ્યવહાર સ્તુતિ છે અને પોતાના સ્વરૂપમાં લીન થવામાં આવે તો એ ભગવાનની નિશ્ચય સ્તુતિ છે. એમ ભાવનિંગી સંતોએ સાધુઓએ એ રીતે તીર્થંકર ભગવાનની સ્તુતિ કહી છે. અહીંયા કુંદકુંદ આચાર્ય કહે છે કે આ તીર્થંકર ભગવાનની નિશ્ચય એટલે ખરી સ્તુતિ છે. નિશ્ચય એટલે ખરી સ્તુતિ છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે કંઈ ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદના ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા જુદી કરી, અહીંયા અલ્પ વિરામ છે, એ દ્રવ્યેન્દ્રિયો જુદી કરી એ દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. ગાથાનો વિષય છે કે જે ઇન્દ્રિયોને જીતે એટલે ઇન્દ્રિયોને વશ ન થાય અને સ્વવશ થઈને પોતાના સ્વરૂપમાં પરિણમે તે જીતેન્દ્રિય છે, અને જીતેન્દ્રિય થયો તે તેણે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિ કરી, ખરી સ્તુતિ કરી. કેવી રીતે ઇન્દ્રિયો ઉપર જીત મેળવી? પહેલા તો ઇન્દ્રિયોની વ્યાખ્યા કરે છે કે બંધ પૂર્વબંધના કારણે, પૂર્વકર્મ બંધના કારણે શરીરના અવયવો રૂપ જે છે, શરીરના વિભાગો છે, શરીરના પરિણામે પ્રાપ્ત છે એવી જે દ્રવેન્દ્રિયો, એટલે ખાસ કરીને મોઢું, નાક, કાન, આંખ વગેરે, તેમને નિર્મળ ભેદ અભ્યાસથી, તેને ભેદ જ્ઞાનના નિર્મળ ભેદ જ્ઞાનના અભ્યાસથી, પ્રેક્ટિસથી જુદી પાડી એટલે જુદી અનુભવ કરી, જુદી કરી એટલે જુદો જુદી અનુભવમાં જુદી કરી. જુદી તો જુદી જ છે, કેમ કે શરીર તો પૂતગળની રચના છે અને જીવ ચૈતન્ય સ્વરૂપ છે, એટલે જુદા તો જુદા જ છે. પણ આંખ ફૂટે તો મારી આંખ ફૂટી ગઈ, સાંભળવામાં ફેર પડ્યો, કાનમાં તો મારા ઓપરેશન કર્યું તો મારો કાન કપાઈ ગયો, મારો જીભ કપાઈ ગયો, મારો નાક કપાઈ ગયું, આમ પોતાપણું જે લાગે છે એ જરા પણ ભેદ નહોતો દેખાતો, સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો હતો, એટલો બંધથી સંબંધ કર્યો હતો, દ્રવ્ય સંબંધ થયો હતો પણ ભાવે પણ એટલો બધો સંબંધ કર્યો હતો કે જેને લઈને કાંઈ ભેદ દેખાતો જ નહોતો. શરીર તે હું, એમાં કાંઈ જરાય જ જુદાપણું દેખાતું નહોતું. કાંઈક શરીરને થાય એટલે મને થયું, જે કાંઈ શરીરને થયું એ મને થયું, એવી રીતે જે દ્રવ્યબંધ અને ભાવબંધનો સંબંધ હતો એને ભેદ જ્ઞાનથી જુદો પાડ્યો. એ ભેદ જ્ઞાન છે એ વ્યાપ્ય વ્યાપક ભાવે જુદું પડે છે, વિદ્ય વેદક ભાવે જુદું પડે છે, પ્રત્યક્ષ જુદું પડે છે. જો પોતે પોતાના જ્ઞાનથી જ્ઞાન સ્વભાવમાં એકત્વ કરે, શું પોતાના ચાલતા પરિણમતા જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવમાં એકત્વ કરે, જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવમાં એકત્વ કરે, તો એને પોતાની વ્યાપકતા જ્ઞાનમાં અનુભવાય, પણ પોતાની વ્યાપકતા શરીરમાં ન અનુભવાય. એવી એક અંદરમાં ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. એક જરા વિશેષ સમજાય એના માટે દ્રષ્ટાંત લઈએ. કોઈ ભેદ જ્ઞાની જીવ છે, ભેદ જ્ઞાન કરે છે એવું જીવ છે લઈએ આપણે, એને શરીરમાં રોગની પીડા થાય છે. કોઈ ગુમડું થયું, પાક થયો, સેપ્ટિક થાય છે ને, એટલે એની પીડા થાય, લપકારો થાય. હવે એ જીવ જો માત્ર જ્ઞાનમાં પોતાની વ્યાપકતા અનુભવે કે હું માત્ર જ્ઞાન જ છું, જ્ઞાન માત્ર જ હું છું, એમ જ્ઞાનથી જ્ઞાનની વ્યાપકતા અનુભવે, તો એ શરીરની વ્યાપકતાને ન અનુભવે. નહીતર એમ ન કરી શકે તો જે કાંઈ લપકારો થાય છે પીડાનો, એમાં પોતાનું જ્ઞાન વ્યાપે છે એવો અનુભવ કરે છે, એટલે સ્વ પરનો વિભાગ અસ્ત થઈ જાય છે તદ્દન, જાણે કે હું એમાં વ્યાપું છું, મારું જ્ઞાન વ્યાપે છે એટલે હું એમાં વ્યાપેલો છું, હું આખે આખો શરીરમાં વ્યાપેલો છું, અને તેથી શરીરમાં કાંઈક થાય છે એટલે મને કાંઈક થાય છે, શરીરમાં કાંઈક થાય છે એટલે મને કાંઈક થાય છે. એવો શરીર સાથેનો અભેદ અનુભવ કરે છે એવો જીવ જો ભેદ જ્ઞાન સુધી પહોંચે, ક્રમે કરીને મુમુક્ષુતામાં પ્રવેશ કરીને ક્રમે કરીને ભેદ જ્ઞાન સુધી પહોંચે, આ વેદ જ્ઞાનનું સ્ટેજ છે એકદમ ઉત્તમ મોમુક્ષુનું છે, ઉત્કૃષ્ટ મોમુક્ષુનું છે, તો એ પોતાના જ્ઞાનમાં જ પોતાની વ્યાપકતાનો અનુભવ કરે ત્યારે એને શરીર ભિન્ન અનુભવાય, શરીરમાં ઉત્પન્ન થતી પીડા પણ ભિન્ન અનુભવાય, સાતા પણ ભિન્ન અનુભવાય ને અસાતા પણ ભિન્ન અનુભવાય, આખું શરીર જ ભિન્ન અનુભવાય ને. શરીર શરીરનું કામ કરે છે, મારો આત્મા જ્ઞાનથી મારું કામ કરે છે, જ્ઞાનમય એવો મારો આત્મા મારા જ્ઞાનમાં પરિણમે છે. સુગાનીજી એક પત્રમાં લખે છે, ગુરુદેવના નામે લખે, પછી પદ્ધતિ એવી છે કે જે કાંઈ કે ગુરુદેવના નામે કે ગુરુદેવ આમ કહે છે, અનુભવ પોતાનો છે પણ ગુરુદેવ આમ કહે છે. ગુરુદેવ કહે છે કે મને તો મારું જ્ઞાન તત્વ જ ગમ્ય છે, એવું એક વચન છે એમનું પત્રમાં. ગુરુદેવ કહેતે હૈ કે મુજે મેરા જ્ઞાન તત્વ હિ ગમ્ય હૈ, એટલે મારું જે જ્ઞાન તત્વ કયો કે મારો આત્મતત્વ કયો એ જ મને ગમે, એટલે અનુભવ ગમ્ય થઈ રહ્યું છે. અનુભવમાં મને મારું જ્ઞાન સિવાય કાંઈ આવતું નથી. આ પીડા છે એ શરીરની છે, અનુભવ ગમ્ય નથી, એનો અનુભવ કરી શકાતો નથી. પોતાના સ્વરૂપની દ્રષ્ટિએ જોવામાં આવે તો, સ્વભાવની દ્રષ્ટિએ જોવામાં આવે તો પરનો અનુભવ અશક્ય છે, અસંભવિત છે અને અશક્ય છે. અને એ પ્રત્યક્ષ વ્યાપકતાથી અને વેદકતાથી એ પ્રત્યક્ષ કરી શકાય છે. ભિન્ન છે એ ભિન્નતાને પ્રત્યક્ષ કરી શકાય છે. એવી જેને વારંવાર અંદરમાં પ્રેક્ટિસ કરી છે પોતાના વ્યાપકતાની અને વેદકતાની, એ શરીરને એટલે દ્રવ્યેન્દ્રિયોને આખા શરીરને ભિન્ન કરે છે. કેમ કે સ્પર્શેન્દ્રિય તો આખા શરીરમાં છે, એ કીડી પણ વાહમાં ચાલે તો ખબર પડે કે કંઈક કીડી ચાલે છે, નાની જીવાત ચાલે છે, સ્પર્શથી ખબર પડી જાય છે. એટલે આખા શરીરથી ભિન્ન અનુભવ થાય છે. એવી રીતે ક્યારે ભિન્ન અનુભવ થાય છે કે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે. આટલું જે વાક્યનો અંશ છે એ અવલંબન બતાવવા માટે છે. પીડા મને થાય છે એમાં શરીરની પર્યાયનું અવલંબન લે છે જીવ, ભાવે ભાવથી શરીરની પર્યાયનું અવલંબન લે છે. એના બદલે જ્ઞાન દ્વારા પોતાના ચૈતન્ય સ્વભાવનું, જ્ઞાન સ્વભાવનું, આત્મ સ્વભાવનું જોરથી અવલંબન લેવામાં આવે. અવલંબન લીધું એટલું ન લીધું, અવલંબનના બળ વડે એમ લીધું છે, પુરુષાર્થ સાથે લીધો છે. પુરુષાર્થપૂર્વક પોતાના સ્વભાવનું અવલંબન લેતા શરીરથી જુદાપણો સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે. જેને શરીરથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અંતરમાં અનુભવ થયો એને શરીરનો વિયોગ થતા મૃત્યુનો અનુભવ થતો નથી. શરીરના વિયોગ કાળે આયુષ્ય પૂરું થાય ત્યારે મૃત્યુનો અનુભવ થતો નથી. કેમ કે હું મારા જ્ઞાનમય આત્મામાં સારી રીતે રહેલો છું અને મને એનું બળવાનપણે અવલંબન વર્તે છે. શરીર સંયોગમાં હતું ત્યારે પણ સ્વતંત્ર રીતે પરિણમન કરતું હતું, મારી ઈચ્છા પ્રમાણે કાંઈ પરિણમન નહોતું કરતું અને કોઈને કરતું નથી, પોતાની ઈચ્છા પ્રમાણે શરીર પરિણમન કરતું નથી. શરીર તો શરીરની સ્વતંત્ર પર્યાય જ પરિણમે છે. જો એમ ન હોય તો કોઈને રોગ થાય નહીં, કોઈને પણ રોગ થાય છે કે પોતાની ઈચ્છાથી થોડો થાય છે. અરે એક વાળ વાંકો સીધો કરવો હોય તો ન થાય, વાંકો એને સીધો ન થાય ને સીધો હોય તો વાંકો ન થાય. એક પરમાણુ પાપણ પણ ખરી પડે તેને ચોંટાડાતી નથી, એ પાપણ આત્માને શીખવી પડે તેને કંઈ ચોંટાડાઈ શકાય છે? એનું સોલ્યુશન કાંઈ કાંઈ નહીં. એક શરીરનો એક પરમાણુ પણ જીવના કાબુમાં નથી. એ તો સ્પષ્ટ બધાને અનુભવ ગોચર થાય એવી વાત છે. તો પણ એટલી બધી ભ્રાંતિ દ્રઢ થઈ ગઈ છે, શરીર તે હું, શરીર તે હું, કે જરાય જુદા પણ અનુભવમાં આવતું નથી. અને એવું જે ભ્રાંતિગત પરિણમન એ આકુલતામય છે અને ઘણા દુઃખને ઉત્પન્ન થવાનું કારણ પણ છે. વર્તમાનમાં આકુલતારૂપ છે, અનંતી આકુલતારૂપ છે. કેમ કે અનંત પરમાણુને કાબુ કરવા માગે છે અને એક કાબુમાં આવતો નથી, એટલે અનંતી આકુલતારૂપ છે અને ભવિષ્યમાં પણ અનંત દુઃખનું કારણ, પરિભ્રમણના કારણરૂપ છે. એનાથી એ દુઃખથી છોડાવવા માટે શ્રી ગુરુનો ઉપદેશ છે કે તું ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે પુરુષાર્થી સ્વરૂપનું અવલંબન લઈ અને દેહથી જુદા એવા જ્ઞાનમયી આત્માનો અનુભવ કર, તો એ અનુભવમાં તને સુખ શાંતિ અને આનંદનો અનુભવ પણ સાથે સાથે થશે. અને એવી રીતે જો તે દ્રવ્યેન્દ્રિયોને જીતી શરીરથી ભિન્ન અનુભવ કર્યો તો ભગવાન તીર્થંકર દેવ એમ કહે છે કે તે ખરી મારી સ્તુતિ કરી. હવે તે મારી સ્તુતિ ખરી કરી, અત્યારે સુધી તું રાગડા દાણતો હતો અને મારા ગાણા ગાતો હતો, પણ એમાં કાંઈ હું રાજી થતો નહોતો. જોકે વિતરાગને રાજી કરાજીનો સવાલ નથી, પણ આ તો આપણે કે જો ભગવાનને સ્તુતિ કરીને રાજી કરવા હોય, ખુશી કરવા હોય વિતરાગને, તો શરીરથી ભિન્ન પડવું, વિજ્ઞાન કરીને શરીરથી ભિન્ન પડવું, એ સાચી સ્તુતિ છે. એ દ્રવ્યેન્દ્રિયની વાત કરી, હવે ભાવેન્દ્રિયની વાત કરે છે. ભાવેન્દ્રિય એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતો જ્ઞાનનો પર્યાય, જ્ઞાનોપયોગ, એને ભાવેન્દ્રિય કહે છે. આંખ દ્વારા રંગનો વિષય કરે, કાળો, ધોળો, પીળો, લાલ, વાદળી, એ ચક્ષુ ઇન્દ્રિયનો જ્ઞાનોપયોગ છે, એને ભાવ ચક્ષુ ઇન્દ્રિય કહેવામાં આવે છે. જીભ દ્વારા સ્વાદ લીએ, એ રસના ઇન્દ્રિયનો ભાવેન્દ્રિય છે. કાન દ્વારા સાંભળે, ઉપયોગ ત્યાં જાય, સાંભળવાનો ઉપયોગ, તે શ્રવણનો કર્ણેન્દ્રિયનો ભાગ, ભાવ કર્ણેન્દ્રિય છે. આ કાનનું કોડિયું છે, એ દ્રવ્ય કર્ણેન્દ્રિય છે. ત્યાં જે ઉપયોગ પ્રવર્તે એ ભાવ કર્ણેન્દ્રિય છે. એમ પાંચ ઇન્દ્રિયો દ્રવ્યેન્દ્રિયો અને પાંચ ભાવેન્દ્રિયો, છઠ્ઠું મન પણ દ્રવ્યેન્દ્રિય અને એ મન દ્વારા ઉપયોગ વિચાર કરે એ ભાવેન્દ્રિય. એવી રીતે દ્રવ્ય અને ભાવ અને ઇન્દ્રિયો કહેવામાં આવે છે. પહેલાં દ્રવ્યેન્દ્રિયોની વાત કરી. બધામાં ચૈતન્ય સ્વભાવનું જ અવલંબન છે. દ્રવ્યેન્દ્રિયને જુદી કરવી, ભાવેન્દ્રિયને જુદી કરવી, કે ઇન્દ્રિયોના વિષયોથી જુદો અનુભવ કરવો, એ બધામાં પોતાના નિજ સ્વરૂપના અવલંબન સિવાય બીજી રીતે ભેદજ્ઞાન થતું નથી, જુદા પડાતું નથી. અને સ્તુતિ એક જ પ્રકારે છે. સામે ત્રણ વિષયો હોવાથી ત્રણની વાત કરી છે. પર અપેક્ષા એ ત્રણ પ્રકાર છે અને સ્વ અપેક્ષા એ એક જ પ્રકાર છે, એમ અહીંયા સ્પષ્ટ આવશે આચાર્ય દેવની ભાષામાં. જુદા જુદા પોતપોતાના વિષયોમાં, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, વિષયોને વારા ફરતી જાણે છે, ખંડ ખંડ એટલે એક સાથે નથી જાણી શકતો. ભાવેન્દ્રિયની પ્રવૃત્તિ વારા ફરતી થાય છે, સાંભળે ત્યારે જોવે નહીં ને જોવે ત્યારે સાંભળે નહીં. અત્યારે બે કામ આપણે કરીએ છીએ, તમે મને જુઓ પણ છો ને મને સાંભળો છો, પણ બે વારા ફરતી થાય છે. જ્યારે તમારો ઉપયોગ સાંભળવામાં છે ત્યારે તમે મને જોતા નથી, ભલે આંખ ખુલ્લી હોય. જ્યારે તમારો જોવામાં ઉપયોગ છે, તમારું જ્ઞાન જોવામાં પ્રવર્તે છે, ત્યારે તમે સાંભળતા નથી. પણ એટલી ઝડપથી ક્રિયા થાય છે કે તમને એમ થાય છે કે હું બે કામ કરું છું, વારા ફરતી થાય છે. એનો એક દ્રષ્ટાંત અહીંયા શાસ્ત્રમાં આવે છે. કાગડો છે, એને કીકી એક હોય છે અને આંખના ગોલખ બે હોય છે, કુદરતી અને છે સંઘની પંચેન્દ્રિય, પણ એની આંખની રચનામાં એક કે બે બે જગ્યાએ ફરે. હવે એને ખબર છે કે બીજા બધાને બે આંખ છે ને મને એક જ આંખ છે, એટલે બહુ ચપ્પળ હોય છે પ્રાણી. બીજા પક્ષીઓ કરતા કાગડો વધારે ચતુર હોય છે ઉડી જવામાં. કાગડાનું બચ્ચું હતું, એની માને એને ટ્રેનિંગ આપતી હતી કે જો દીકરા આપણને કોઈ પથ્થરો મારે ને ત્યારે હાથ પહેલાં એનો ઊંચો થાય, એ હાથ આમ કરે ને ત્યાં જ આપણે ઉડી જવાનું, એ પહેલાં ઉડી જવાનું આપણે, નહીતર પથ્થરો વાગી જાય ને આપણે મરી જઈએ. એટલે આ આંખ છે ને બહુ ઝડપથી ફેરવવાની, જે બાજુ એવું માણસ ઊભો હોય એ બાજુ એ વખતે આપણે કીકી ન હોય, બીજી બાજુ હોય ત્યારે આપણે એને જોઈ ન શકીએ, કેમ કે એક જ આંખ છે, એ બહુ ચપળતાથી ફેરવાય. ત્યારે ઓલો કાગડાનું બચ્ચું કહે છે કે એમ નહીં માં, કે એ પથ્થરો લેવા વાંકો વળે ને ત્યારે જ હું તો ઉડી જા. તો કે બસ હવે મારે તને કાંઈ શીખડાવવું નથી, હવે મારે તને કાંઈ શીખડાવવું નથી. એ જન્મથી એની બુદ્ધિ એટલી ચતુર હોય છે અને આંખ પણ એટલી ઝડપથી ફેરવે છે, એવી રીતે આપણો ઉપયોગ એટલી ઝડપથી ફરે છે. લગ્ન પાર્ટીમાં બધે જમવા જાય છે ને ત્યારે ખાય, ખાતા ખાતા સંગીત સાંભળે, ત્યાં કપડાં દાગીના પહેરીને આવ્યા હોય જોયા કરે, હા ડેકોરેશન કર્યું હોય બધું જોયા કરે, શું ફુવારાવાળા સેન્ટમેન્ટ છાંટ્યા હોય એની સુગંધ પણ લીધા કરે, અને એર કન્ડિશન હોલ હોય તો એને ઠંડી પણ લીધા કરે. પાંચે ઇન્દ્રિયોના વિષયો એક સાથે ત્યાં ભોગવવા માટેની વ્યવસ્થા કરે છે. બે ભાઈ વહેલા હોય તમને મહેમાનો માટે બધી વ્યવસ્થા કરવી જોઈએ, એટલે હરખાઈનો પાપ બાંધે પાંચે ઇન્દ્રિયોના વિષયનો એક સાથે. હા એ વખતે શું કરે, પાંચે ઇન્દ્રિયોના વિષયો એક સાથે ભોગવવા માટેનો પાપ એ વખતે બાંધવાના પરિણામ હોય છે. અભિપ્રાય એવો હોય છે કે એક સાથે હું પાંચેને ભોગવું, કુદરતની વ્યવસ્થા નથી. જ્યારે ખાય ત્યારે આમ બધું ચારે ચાર બંધ રહે, વારા ફરતી એક એક શટર જ ખુલે છે ઇન્દ્રિયોનો. એ અહીંયા કે છે કે પોતપોતાના વિષયોમાં, જુદા જુદા પોતપોતાના વિષયોમાં જે વ્યાપાર કરે છે એટલે પ્રવૃત્તિ કરે છે, વ્યાપાર કરે છે એટલે પ્રવૃત્તિ કરે છે, અને જે વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે એટલે વારા ફરતી ગ્રહણ કરે છે. અખંડપણે એક સાથે પાંચેને ભોગવી શકતો નથી. આપણો માણસ નથી કહેતો ભાઈ તમે બોલતા હો ને જો ઉપયોગ બીજે જાય તો કે ધ્યાન ન રહ્યું, શું બોલ્યા એ ખ્યાલ ન રહ્યો, કેમ એમ થયું, સાંભળવાનું બંધ થઈ ગયું હતું એ વખતે, કાનને કાંઈ ઢાંકણું છે ને, કાન ખુલ્લો છે હંમેશા, છતાં ઉપયોગ ન હોય તો ન સાંભળે, ઉપયોગ હોય તો સાંભળે, એ તો બધાને અનુભવ થાય છે. એવી જ રીતે વારા ફરતી જ પાંચે ઇન્દ્રિયોનો વ્યાપાર થાય છે અને પાંચે ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે જાણે છે, માને છે કે હું પકડું છું, મેં સુગંધને પકડી, મેં સ્વાદને પકડ્યો, એ તો જાણે છે, પકડવાનું કાંઈ જ્ઞાનને છે એને. એવી જે ભાવેન્દ્રિયો, આ ભાવેન્દ્રિયોનું સ્વરૂપ કીધું, એવી જે ભાવેન્દ્રિયો એટલે જ્ઞાનની પરસન્મુખ થયેલી પર્યાય. હવે સાવ ટૂંકી ભાષા કરીએ તો જ્ઞાનની પરસન્મુખ થયેલી પર્યાય જેમાં નિમિત્ત દ્રવ્યેન્દ્રિય છે, જોવે ત્યારે આંખનું નિમિત્ત છે, સાંભળે ત્યારે કાનનું નિમિત્ત છે, પણ એ જ્ઞાનની પરસન્મુખ થયેલી પર્યાય છે. એવી જે ભાવેન્દ્રિય, તેને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આવડે, સર્વથા પોતાથી જુદી જાણીને, એ જ્ઞાનની પર્યાયને જુદી જાણી, ઇન્દ્રિય જ્ઞાનને જુદું કર્યું. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન નથી લીધું છે ને લોકો, એ આ વાત છે કે ઇન્દ્રિય જ્ઞાન તે આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાન નથી એટલે આત્માનું સ્વરૂપ નથી એમ કહેવું છે, અને એનાથી પણ ભિન્ન પોતાનો અનુભવ કરવા જેવો છે. સ્વરૂપ નથી એટલે સ્વરૂપના અનુભવથી એ ભિન્ન છે એમ કહેવું છે. શું એમાં ભૂલ શું કરે છે? પરને જાણવાનો નિષેધ કરે છે, એ ભૂલ છે. એમાં પર સન્મુખતાનો નિષેધ થવો જોઈએ, પરની તન્મયતાનો નિષેધ થવો જોઈએ, પણ પર સંબંધીના જ્ઞાન ન નહીં. ને કરો તો થવાનું નથી. છદમસ્ત હોય કે કેવળ જ્ઞાની હોય, એના જ્ઞાનમાં પર જણાયા વિના રહેવાનું નથી. કેમ કે જ્ઞાન જ્ઞાનની સ્વપર પ્રકાશક શક્તિ છે. શક્તિ છે તે સ્વભાવ છે, અને સ્વભાવ છે તે આત્માનું નિશ્ચય સ્વરૂપ છે. પરનું જાણવું એમ કહેવું તે વ્યવહાર છે, પરનું જાણવું તે નિશ્ચય પરિણમન છે. જીવ જ્ઞાનનું તે જ્ઞાનનું નિશ્ચય પરિણમન છે. જ્ઞાનનો અધિકાર લીધો છે ચિત્તવિલાસમાં, એમાં એ બધી વાત લીધી છે. જ્ઞાનનું એક પ્રકરણ જ લખ્યું છે, એમાં એ બધી વાત લખી છે. શું કે છે? ભાવેન્દ્રિયો એટલે શું? કે જ્ઞાનની પરસન્મુખતા. ભાવેન્દ્રિય એટલે શું? જ્ઞાનની પરસન્મુખતા. તેને કેવી રીતે જુદી કરવી? પરસન્મુખતાને કેવી રીતે જુદું પાડવી? કે પ્રતીતિમાં આવતા પોતાને હવે શ્રદ્ધા લીધી આયા, ઓલા પણ પુરુષાર્થ લીધો હતો, અવલંબનનું બળ લીધું હતું. અહીંયા હવે શ્રદ્ધાથી વાત કરી. અવલંબનનું બળ હોય ત્યારે શ્રદ્ધા હોય જ પાછી, અને શ્રદ્ધા હોય ત્યારે અવલંબનનું બળ હોય જ. પણ આ તો કહેવાની શૈલી છે આચાર્ય દેવને જુદી જુદી રીતે સમજાવવાની, બાકી તો પર્યાય તો બધા એક સાથે જ હોય છે. પ્રતીતિમાં આવતા એટલે પોતાનું સ્વરૂપ જેવું છે તેવું, અખંડ એક ચૈતન્ય સ્વભાવમય પોતાનું જે સ્વરૂપ છે, એની પ્રતીતિ વડે, એની શ્રદ્ધા વડે, એ શ્રદ્ધાના બળ વડે એમ સર્વથા પોતાથી જુદી કરી. ઓલા પણ સર્વથે પોતાથી જુદી કરી, અહીંયા પણ સર્વથા પોતાથી જુદી કરી, એ મારું સ્વરૂપ નહીં. કેમ કે એ પરની સન્મુખતા ભલે જ્ઞાનની હોય, રાગ તો પર સન્મુખ જ હોય, રાગમાં સ્વસન્મુખતા હોય જ નહીં. પણ જ્ઞાનમાં બે પ્રકાર પર્યાય હોય, સ્વસન્મુખે હોય અને પરસન્મુખે હોય. સ્વસન્મુખ છે તે સ્વાભાવિક પરિણમન છે, અને પરસન્મુખતા છે તે વિભાવિક પરિણમન છે. જેટલા જોરથી રાગનો નિષેધ છે, કેમ કે તે ચારિત્ર ગુણનો વિભાવ છે, તેટલા જોરથી જ્ઞાનની પરસન્મુખતાનો નિષેધ છે, કેમ કે તે જ્ઞાનનો વિભાવ છે. પેલો ચારિત્રનો વિભાવ છે, આ જ્ઞાનનો વિભાવ છે. વિભાવ કયો કે વિકાર કયો કે વિપરીતતા કયો, એ નિષેધ્ય છે. કેમ નિષેધ્ય છે? શા માટે એનો નિષેધ કરવામાં આવે છે? કે દુઃખની ઉત્પાદક છે, વિપરીતતાની ઉત્પાદક છે, અને મલિનતાનો ઉત્પાદક છે. જીવનો જ્ઞાનનો પર્યાય પરસન્મુખ થાય કે પરમાતન્મયતા કરે અને રાગદ્વેષ મોહ ન ઉપજે એવું કોઈ દિવસ બને નહીં. અને જેટલા અંશે રાગદ્વેષ મોહનું પરિણમન હોય, એટલા અંશે જ્ઞાનમાં કોઈ અંશે પરસન્મુખ પરિણમન હોય હોય ને હોય છે. ક્યાં ઉપયોગાત્મક વડે ને ક્યાં પરિણતિ વડે, બેમાંથી એક પ્રકાર હોય હોય એનો. એટલે આઠમા ગુણસ્થાન નવમા ગુણસ્થાનથી શુક્લ ધ્યાન શરૂ થાય છે. નવ દસ બાર ને તેર ચાર ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનના ચાર પાયા છે. તો ત્યાં પણ પરસન મુક્તા લીધી છે, પણ પરિણતિ વડે, ઉપયોગ વડે નથી. ઉપયોગ નિર્વિકલ્પ છે ને પરિણતિમાં છે હજી ગડબડ. જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય અંતર્મુખ, ત્યાં કેવળ જ્ઞાન હોય. અથવા સંપૂર્ણ કેવળ અંતર્મુખ જ્ઞાન, તેને જ કેવળ જ્ઞાન કહેવાય. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. સદેહે મોક્ષ દશા, નિર્વાણ દશા સંપૂર્ણપણે કેવળ અંતર્મુખ દશા હોય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. એ પહેલાં ઉપયોગ ભલે અંતર્મુખ હોય તો પણ જ્ઞાન સંપૂર્ણપણે અંતર્મુખ થયેલું નથી, નથી ને નથી જ. અને જેટલું બહિર્મુખ છે, જેટલા અંશે પરસન્મુખ છે, તે નિષેધ્ય છે. કેમ કે તે વિભાવ છે ને તે વિકાર છે, તે વિપરીત છે અને એટલા અંશે દુઃખ છે. જ્ઞાનનો તે છે, શું કરવા એને છોડીને જાય, મારે સુખ લેવા જાય છે ને, શું કરવા પણ છે તો નહીં ત્યાં સુખ. અંદરનું સુખધામ જાણ્યા છતાં પણ મોક્ષ માર્ગમાં જેટલો જાય છે એ અભિપ્રાયથી નથી જતો, કેમ કે એ તો ખબર છે કે સુખ અહીંયા છે ને બહાર સુખ નથી. એ પૂર્વ સંસ્કારથી છટકીને જાય છે, જેટલો છટકે છે એટલો બહાર જાય છે અને એનો નિષેધ વર્તે છે. એટલું નિષેધ છે. એક સમયમાં પરિપૂર્ણ અંતર્મુખ થવાતું હોય તો કોઈ જ્ઞાનીને બીજો સમય જોઈતો નથી, પણ અનિવાર્યપણે બહાર જાય છે. એને પણ પોતાની પ્રતીતિથી પ્રતીતિમાં, અખંડ ચૈતન્ય શક્તિની પ્રતીતિમાં એને પણ ભેદ કરીને, એનાથી પણ જુદું પડીને, જુદું જાણ્યું, એનેથી જુદો અનુભવ કર્યો, એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. એ રીતે ભાવેન્દ્રિયને જીતી, ભાવેન્દ્રિયમાં રાગ નથી લીધો, જ્ઞાનનો પર્યાય લીધો. જો ખંડ ખંડ ગ્રહણ કરે છે, પોતપોતાના વિષયોના વ્યાપારપણાથી જીવો વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે, અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે. ત્યાં જ્ઞાન ખંડિત થાય છે. એક વિષયને જાણીને ખંડિત થયું, બીજા વિષયમાં ગયો, વળી ખંડિત થયું, બીજા વિષયમાં ગયો. અને સ્વભાવિક જ્ઞાન સ્વરૂપમાં વળેલું જ્ઞાન તેને અખંડ જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાનને ખંડ ખંડ જ્ઞાન કહેવામાં આવે છે. એનાથી ભિન્ન થયો પોતે અને પોતાના સ્વરૂપના અનુભવમાં આવ્યો, એને ભાવેન્દ્રિયોને જીતી. ભાવેન્દ્રિયોને જીતી એણે એક તીર્થંકર ભગવાનને ખરી સ્તુતિ કરી, સાચી સ્તુતિ કરી. એને એ ત્રીજું થયું. હવે ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જીવો પોતાના સંવેદન એટલે અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો, તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. આમાં શું છે કે જે પદાર્થો છે એ નિકટ આવે છે ત્યારે એનો અનુભવ થાય છે, દૂરવર્તી પદાર્થોનો અનુભવ થતો નથી. જેમ કે સાકર જીભ ઉપર આવે ત્યારે સ્વાદનો અનુભવ થાય, શબ્દોના વાઇબ્રેશન કર્ણેન્દ્રિયની નજીક આવે ત્યારે સંભળાય, દૂરના શબ્દોનો, દૂરનો અવાજનો સંભળાય. એવી રીતે એમ ચક્ષુની મર્યાદામાં પદાર્થો એટલા દેખાય, તેને જેટલે ક્ષોભશો આંખના નંબર પ્રમાણે. એવી જ રીતે છે, એવું સ્પર્શમાં એવી રીતે છે, અડે ત્યારે ખબર પડે, નહીતર ખબર ન પડે. શું કાનમાં નજીક આવે ત્યારે, નાકમાં નજીક આવે ત્યારે ગંધ આવે, સુગંધ આવે, નહીતર ન આવે. એટલે એમ કીધું કે અતિ સંબંધની નિકટતાને લીધે પદાર્થો છે તે ગ્રાહ્ય છે, એટલે ગ્રહણ થવા યોગ્ય છે, જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે, જ્ઞાન એનો ગ્રાહક છે એટલે એને જાણે છે. એવો ગ્રાહ્ય ગ્રાહક અથવા જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. એમાં નિકટતા છે એ એક ફિઝિકલ ક્ષેત્રની સમીપતા હોવી ઘટે છે એની અંદર. ફિઝિકલ સિચ્યુએશન વિના એવું જાણવું બધું એની નિકટતાને લીધે. જેઓ પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા છે, મને ઠંડી લાગે જાણે મારામાં ઠંડી આવી ગઈ, ગળ્યું ખાધું તો જાણે રસ મારામાં ઉતરી ગયો, વેળો રસ જાણે મારામાં વ્યાપે છે, ઉતરે છે, તીખું લાગ્યું તો જાણે મારામાં તીખું ગરી ગયું, હું આખો તીખો થઈ ગયો, બહુ કડવું લાગ્યું તો જાણે હું કડવો થઈ ગયો. એવું એટલું બધું પરસ્પર એક જેવું થઈ ગયેલું દેખાય છે, થતું નથી એક, છતાં એવું દેખાય છે ભ્રાંતિથી. એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ પદાર્થો, તેમને કેવી રીતે જ સર્વથા જુદા કર્યા કે પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, શું કહે છે કે જ્ઞાનનું પરિણમન છે એ સ્વયમેવ અસંગપણે ઉત્પન્ન થઈ રહ્યું છે, કોઈના સંગે ઉત્પન્ન નથી થતું. અંતરંગમાં પોતાના સ્વયમેવ ઉત્પન્ન થતા જ્ઞાનને જોવામાં આવે તો તે સ્વયમેવ અસંગ છે. એવું એનું સ્વયમેવ અસંગપણું જોવામાં આવે તો બાહ્ય પદાર્થોથી જ્ઞેયોથી ભિન્નતા અનુભવમાં આવે છે. પરિણમનથી સમજવા જેવો વિષય છે. કેવી રીતે? બધા વિષય પરિણમનથી સમજવા જેવો છે. આપણે શબ્દો સાંભળીને વિચારથી સમજીએ છીએ એટલું પર્યાપ્ત નથી. જેટલું સમજીએ છીએ એટલું પૂરતું નથી, પર્યાપ્ત નથી એટલે એટલું પૂરતું નથી, સફિશિયન્ટ નથી, અનસફિશિયન્ટ છે. સમજણ પ્રમાણે અંદરમાં પરિણમનથી સમજાય એને અનુભવ પદ્ધતિ કહે છે. કેમ કે પરિણમન અનુભવ મારે તો પોતાના સ્વભાવનું ચૈતન્ય શક્તિનું અસંગપણું જ્ઞાનની અસંગતાથી સમજાય છે. જ્ઞાનનું અસંગપણું કેવી રીતે છે કે તમને ગમે એટલું તીખું લાગ્યું, થોડી વાર પછી કેમ ત્યાં નથી તીખું? તમે કહો મને ઠંડુ લાગ્યું, જ્ઞાનને ટેમ્પરેચર છે, જ્ઞાનનું ટેમ્પરેચર. કઈક વાગે કરીને સોજો આવે છે ને, વાનો સોજો આવે છે, બરફ ઘસે કે ગરમ કોથળીથી શેક કરે ત્યારે ત્યાં રહેલું જ્ઞાન ઠંડુનું થાય કે ન થાય, કેમ નથી થતું ત્યાં જ્ઞાન છે તો વાગ્યું ને તમે બરફ ઘસો છો, જમડું થાય ને તો કે ભાઈ બરફ ઘસી નાખો, જરા કઈ વાગી ગયું સોજો આવે કે લોહી ત્યાં ધસી જાય, એકઠું થઈ જાય, ને બરફ ઘસે તો છૂટું પડી જાય. એ વખતે ઠંડુ ઘણું લાગે છે તમને, કળે એટલું ઠંડુ લાગે, પણ એ ઠંડુ જણાય છે તમને, જ્ઞાન ઠંડુ થતું નથી. કેમ કે જ્ઞાન સ્વરૂપે કરીને સ્વભાવે કરીને અસંગ તત્વ છે, અને અનાદિ અનંત એ રીતે અસંગ રહેવાની એનામાં શક્તિ છે, એ સ્વભાવ છે. એ સ્વભાવ ત્યાં પર્યાયમાં વ્યક્ત થયેલો છે, પ્રગટ થયેલો છે બધાને. વેદન સ્વભાવ, વેદક સ્વભાવ ક્યારેય વિભાવપણાને પામતો જ નથી. ભૂત પદાર્થો ત્રણેયથી ભિન્ન અનુભવ થાય ત્યારે જીતેન્દ્રિયપણું થાય, અને એવું જીતેન્દ્રિયપણું જેને થાય એને ખરેખર ભગવાનને ભજ્યા, ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાનને ભજ્યા, ભગવાનને ભજ્યા તો કે બોલા ભગવાન કહે છે હવે તે મારું ભજન સાચું કર્યું. તું નિજ ભગવાનને ભજતો નથી તો મારું ભજન સાચું. આ રીતે સાધુએ સંતોએ જીતેન્દ્રિયપણું ભાખ્યું છે. બાકી જે ટીકાનો અંશ છે એ કાલના સ્વાધ્યાયમાં લઈશું. એને જીતેન્દ્રિય જીન કયા છે, પાછા એને જીતેન્દ્રિય જીન કયા છે, ભગવાને એને જીન કયા છે. ટોડરમલજીએ જે જીન કયા છે અહીંયા અમૃતચંદ્રાચાર્ય જીન કીધા, કીધા કે ન કીધા, અને પરમાત્મા કીધા કે ન કીધા છે એ વાત છે, બધી ઘણી જગ્યાએ છે. અહીં સુધી રાખે અમુક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયમાં વિપરીત પણ છે, પુરુષાર્થમાં આનંદમાં મુખ્ય મુખ્ય અનુજીવી ગુણ છે એમાં વિપરીત પણ છે. બાકી તો અનંત શક્તિઓ છે એમાં, અનંત તો સ્વાભાવિક પરિણામ છે, પણ આ મુખ્ય પરિણામ છે એના સંસાર છે, દુઃખ તો સંસારમાં છે, તમને પ્રયોજન સુખ દુઃખનું છે એટલા પૂરતું મર્યાદિત જ વાત છે. અનંત તો સ્વભાવ છે, અનંત આગુરો અનંત પર્યાયો, એનું કઈ પ્રયોજન નથી, જાણવાનું પ્રયોજન.
દ્રવ્ય સકલ ની સ્વતા